છેલ્લે આપણે પાના નંબર 655 એના બીજા લેટર આગળ અટક્યા હતા, બીજો પૂરો કર્યો હતો આપણે. ત્રીજા પત્રથી શરૂઆત કરીએ. The failure is due not to want of capacity, but to want of steadiness. A steadiness in the vital. A restlessness in the vital and a sort of ardent hastiness that lacks in care of detail and in perseverance. જે સાધકે એમને પત્ર લખ્યો છે અને એનો અહીંયા જવાબ આપ્યો છે, એ સાધકે પોતાની સાધનામાં કોઈ એક પહેલુંને લઈ અને કોઈક પુરુષાર્થ કર્યો છે. કોઈ પ્રયત્ન કર્યો છે, કોઈ પરિશ્રમ કર્યો છે, અને એમાં એને નિષ્ફળતા મળી છે. હવે જ્યારે જ્યારે સાધનામાં નાની મોટી બાબતોમાં નિષ્ફળતા મળે છે ત્યારે મોટા ભાગના કિસ્સાઓમાં સાધક તરત જ એવા તારણ ઉપર આવે છે કે આ સાધના, આ યોગ, આ અધ્યાત્મ, આ પરમાત્માની પ્રાપ્તિ માટેનો પુરુષાર્થ એ મારી શક્તિ બહારની વસ્તુ છે. આમાં મારી ક્ષમતા નથી. અને આ પણ હકીકતમાં તો એક વિરોધી શક્તિઓનું સૂચન હોય છે અને એને મોટે ભાગે સાધકો પકડી લેતા હોય છે. જો એ રીતે પણ સાધનામાંથી આ સાધક ચ્યુત થઈ જતો હોય, એવી એક મેલી મુરાદ ના પરિણામ રૂપે વિરોધી શક્તિઓ આવું સૂચન કરતી હોય છે. અને મોટે ભાગે સાધકની અંદર કોઈક જે તામસિકતા હોય છે, તમસ, એનો કોઈ અંશ આ પકડતું હોય છે. રજસ કે સત્વ મોટે ભાગે આને પકડતું હોતું નથી આવા સૂચનો. કેમ કે હું અક્ષમ છું, પછીનું પગથિયું આવે તો મારા પુરુષાર્થનો કોઈ અર્થ નથી, હું આ માર્ગ જ છોડી દઉં. શ્રી અરવિંદ હવે અહીંયા જવાબ આપી રહ્યા છે એનો. The failure is due not to want of capacity. ક્ષમતાના અભાવને કારણે આ નિષ્ફળતા મળી છે એવું નથી. But to want of steadiness. પણ સ્થિરતાના અભાવને કારણે તને આ નિષ્ફળતા મળી છે. અસ્થિરતા, અસ્થૈર્ય, અને હજી એને ફોડ પાડીને ડેશ કરીને સમજાવે છે, અ સ્ટેડીનેસ ઇન ધ વાઇટલ એન્ડ અ સોર્ટ ઓફ આર્ડન્ટ હેસ્ટીનેસ દેટ લેક્સ ઇન ધ કેર ઓફ ડિટેલ એન્ડ ઇન પરસીવિયરન્સ. સમજી લઈએ પહેલા અંદરનો અર્થ, પછી વાક્ય વાંચીએ. કેટલાકની પ્રકૃતિમાં, ખાસ કરીને એની પ્રાણિક પ્રકૃતિમાં, એના વાઇટલ નેચરમાં અસ્થિરતા, અજંપો એ દેખાય છે. બે ત્રણ રીતે આ અસ્થિરતા અથવા તો અજંપો, રેસલેસનેસ એ અભિવ્યક્ત થાય છે પ્રાણિક પ્રકૃતિના. કેટલીક વાર તમે જોજો, કેટલીક વ્યક્તિઓને તમે ઓબ્ઝર્વ કરશો તો એ લોકો એક ક્ષણભર પણ સ્થિર થઈને બેસી શકતા નથી. ખુરશીમાં કેમ બેઠા હોય તો કોઈ જ બાહ્ય કારણ વિના ક્યાં તો એ પગ હલાવ્યા કરશે, ક્યાં તો હાથની કોઈક ને કોઈક મૂવમેન્ટ કર્યા કરશે, ક્યાં તો એમનું મોં આમથી આમ ફેરવ્યા કરશે, ક્યાં તો એમની આંખો ચકળવકળ થયા કરતી હશે. આ અને આવી નિશાનીઓ એ પેલા અજંપાની નિશાની છે, રેસલેસનેસ, પ્રાણનો અજંપો અથવા તો અસ્થિરતા. એક જે સ્ટેડીનેસ હોવી જોઈએ એનો અભાવ. એક બીજું લક્ષણ એનું એવું છે કે જ્યારે પ્રાણમાં સ્થિરતા ના હોય ત્યારે વ્યક્તિ કોઈ એક વસ્તુને બરાબર પકડી રાખી શકતી નથી. તમે એવા માણસો પણ જોયા હશે કે જ્યારે તમે એને મળો મહિને બે મહિને, તો કોઈક નવી જ વસ્તુ એમણે હાથમાં લીધી હોય. આગળ મળ્યા હોય એ વસ્તુ એને છોડી દીધી હોય તે વખતે, વળી પાછા મળો તો વળી કોઈક નવી વસ્તુ. એટલે એક વસ્તુ ઉપર એને પકડીને સ્થિર થવાનું વલણ એમની પાસે એટલે માટે નથી હોતું કે એમના પ્રાણમાં સ્થિરતા નથી હોતી. બીજા પણ એક બે આવિર્ભાવો છે આના, પ્રાણની અસ્થિરતાના, કે લોકોને પુષ્કળ ઉતાવળ હોય છે દરેક વસ્તુમાં. હેસ્ટીનેસ, ફટાફટ, જલ્દી જલ્દી જે કંઈ કરવાનું છે કરી નાખવાનું. અને એને કારણે એમનામાં ધીરજ બિલકુલ હોતી નથી. ઉતાવળા માણસમાં કોઈ દિવસ ધીરજ ના હોય. અને જ્યારે માણસ ઉતાવળ કરે, અહીંયા એમણે વિશેષણ આપ્યું છે હેસ્ટીનેસનું, આર્ડન્ટ હેસ્ટીનેસ, આર્ડન શબ્દ આમ તો જાણીતો છે પણ છતાં એનો એક્ઝેક્ટ મિનિંગ ડિક્શનરી જે આપે છે, બે શબ્દો આપે છે. એક તો પેશનેટ એવો શબ્દ આર્ડન્ટ માટે મૂક્યો છે, અને બીજો શબ્દ મૂક્યો છે, બે શબ્દો, ઇન્ટેન્સલી એન્થુઝિયાસ્ટિક. એટલે તીવ્રોત્સાહ અથવા તીવ્ર, આવી વ્યક્તિ તીવ્રોત્સાહી એવો શબ્દ આપણે મૂકી શકીએ આર્ડન્ટના નો અનુવાદ કરવો હોય તો. તીવ્રોત્સાહી ઉતાવળ, અને જ્યારે જ્યારે માણસ ઉતાવળ કરે ત્યારે ત્યારે કોઈ પણ કામની નાની નાની જે ડિટેલ્સ હોય ને, એ ડિટેલ્સ એ ચૂકી જતો હોય. કેમ કે સ્થિરતા ના હોય, ઉતાવળ હોય, એને કારણે ધીરજ ના હોય, એટલે ફટફટ ફટફટ આગળ જવામાં નાની નાની વસ્તુઓ છૂટી જતી હોય, વિગતો, ડિટેલ્સ. અને મધર એક જગ્યાએ કહે છે એમ કે તમે સાધનામાં ડગલા મારતા હશો અને તમારી પ્રકૃતિના નાના નાના અંધારાઓ પણ જો છોડીને આગળ જશો, નાની નાની અપૂર્ણતાઓ, નાની નાની નબળાઈઓ, એની અરે ઠીક છે આ તો ચાલશે, એની ઉપેક્ષા કરીને જો તમે આગળ જશો તો ધીમે ધીમે એ પોટલું તમારું મોટું ને મોટું થતું જશે, અને એક ક્ષણ એવી આવશે કે પોટલાનું વજન એટલું વધી જશે કે તમારે બેસી પડવું પડશે, તમારી ગતિ સ્થગિત થઈ જશે. એટલે વ્યવહારમાં તો ઉતાવળ કામની નથી જ, ઉતાવળાસો બાવરા, પણ એના કરતાં ઘણી બધી વધારે અધ્યાત્મમાં, યોગમાં એ અનુપકારક છે, એટલું જ નહીં પણ વિઘ્ન કરતા છે. અને આ બધું આવે છે વાઇટલ રેસલેસનેસમાંથી અથવા તો અનસ્ટેડીનેસમાંથી, પ્રાણની અસ્થિરતામાંથી. અને પાછળનો જે વાક્યનો ભાગ છે એમાં મેં શરૂઆતમાં કહ્યું એમ કે કોઈ એક વસ્તુ પકડીને જ્યાં સુધી એમાં પ્રભુત્વ ન આવે ત્યાં સુધી આગળ નહીં જવાનું, એટલે જેને આપણે ખંત કહીએ છીએ ગુજરાતીમાં, મંડ્યા રહેવાની વૃત્તિ અને પ્રવૃત્તિ, કે આ જ્યાં સુધી સિદ્ધ નહીં થાય ત્યાં સુધી છોડીશ જ નહીં. એને લોર્ડ એ શબ્દ વાપર્યો છે પરઝિવિયરન્સ, એ પણ આવી વ્યક્તિમાં હોતી નથી. તો આ સાધકને પોતાના પ્રયત્નમાં જે નિષ્ફળતા મળી છે, એ નિષ્ફળતા એની પ્રાણિક અસ્થિરતા અથવા પ્રાણિક અજંપામાંથી આવી છે, અને પ્રાણિક અજંપામાંથી શું શું થઈ શકે એ બધું આ વાક્યમાં શ્રી અરવિંદે સમજાવ્યું છે. જો હવે શબ્દો લઈશું તો બરાબર બધું કદાચ ખ્યાલમાં આવી જશે. The failure is due not to want of capacity but to want of steadiness. સ્થિરતાના અભાવને કારણે નિષ્ફળતા. હવે સ્ટેડીનેસ, વોન્ટ ઓફ સ્ટેડીનેસ કહ્યું એને સમજાવવા માટે, રેસ્ટલેસનેસ ઇન ધ વાઇટલ, પ્રાણમાં એક જાતનો અજંપો, અસ્થિરતા. એન્ડ અ સોર્ટ ઓફ આર્ડન્ટ હેસ્ટીનેસ, અજંપામાંથી જ આવે છે ઉતાવળ, અને એ પણ તીવ્રોત્સાહી ઉતાવળ, આર્ડન્ટ હેપી હેસ્ટીનેસ. આવું થાય ત્યારે શું થાય? દેટ લેક્સ ઇન કેર ઓફ ડિટેઇલ. મેં કહું એમ, વિગતોની કાળજી લેવામાં ચૂકી જવાય. અને લેક્સ શામાં? ઇન પર્સિવિયરન્સ, ખંતમાં, મંડ્યા રહેવામાં ચૂકી જવાય. તો આપણે બધાએ ક્યારેક ને ક્યારેક શુભ નિર્ણયો કર્યા છે. હું રોજ વહેલો 4 વાગે ઉઠી અને ધ્યાન કરીશ કે જપ કરીશ, અથવા હું રોજ ઓછામાં ઓછું 1.5 કલાક ચાલવા જઈશ, અથવા હું મારી એક કે એક વસ્તુ એની નિશ્ચિત જગ્યાએ જ મૂકીશ. આવા જાત વાતના નિર્ણયો આપણે કરતા હોઈએ છીએ. પણ આજે નિર્ણય કર્યો અને કાલે તોડ્યો. લેક્સ ઇન પર્સિવિયરન્સ, એને એની પાછળ ખાઈ ખપુ છે, અને મંડવાની વૃત્તિ, ખંતપૂર્વક એને વળગી રહેવાનું એ બનતું નથી. એટલે આવી અનસ્ટેડીનેસ અથવા રેસ્ટલેસનેસ જેનામાં હોય ને, એનામાં નિશ્ચય બળ પણ ન હોય. બધું એકબીજાની સાથે ગૂંથાયેલું છે. આગળ વાંચી હવે. વોટ યુ નીડ ઇઝ ધ ઇનર સાયલન્સ એન્ડ ધ સોલિડ સ્ટ્રેન્થ એન્ડ ફોર્સ દેટ કેન એક્ટ થ્રુ ધીસ ઇનર સાયલન્સ, મેકિંગ ધ વાઇટલ ઇટ્સ ઇન્સ્ટ્રુમેન્ટ બટ નોટ અલાવિંગ ઇટ ટુ કન્ડિશન ધ એક્શન બાય ઇટ્સ ડિફેક્ટ્સ. લાંબુ વાક્ય છે, ધીમે ધીમે એના ટુકડાઓને સમજતા જઈએ ને પછી આખું વાક્ય ફરીથી કકડે કકડે વાંચીશું. હવે આ રોગ બતાવ્યો. હવેનું જે વાક્ય છે, કોઈ પણ મેડિકલ ટ્રીટમેન્ટ કરવાની હોય તો ડાયગ્નોસિસ અને પછી ટ્રીટમેન્ટ. તો આ રોગ પર બતાવી દીધો, હવે એનો ઉપચાર બતાવે છે. વોટ યુ નીડ ઇઝ ધ ઇનર સાયલન્સ. આંતરિક નીરવતા અથવા આંતરિક શાંતિની તારે જરૂર છે. ઇનર સાયલન્સ, જો આને આના પછી તો નહીં, પણ હા, એના કેટલાક પત્રોમાં પીસ અને સાયલન્સ ઉપર લોર્ડ ભાર મૂકી રહ્યા છે. અને લગભગ આખા આ પ્રકરણમાં ફાઉન્ડેશન તરીકે સૌથી વધારે મહત્વ એમણે પીસને આપ્યું છે, સાયલન્સને આપ્યું છે. સાયલન્સને આપણે બહુ ચુસ્ત અર્થમાં લેતા નથી, શાંતિના અર્થમાં લઈએ છીએ. કે આંતરિક શાંતિ તારે સૌથી વધારે જરૂર છે. આ એક વસ્તુ. એનાથી આગળ સોલિડ સ્ટ્રેન્થ એન્ડ ફોર્સ, આ બીજી વસ્તુ. અંદરનું એક અત્યંત નક્કર એવું બળ અને વિશક્તિ. જો આ બંને વસ્તુઓ, શાંતિ અને બળ કે શક્તિ, એનો સોર્સ છે ડિવાઇન, અથવા તો ડિવાઇન ફોર્સ કે ડિવાઇન પાવર, ભાગવતી શક્તિ કે માં ભગવતી, એમની પાસેથી શાંતિ આવે છે, એમની પાસેથી શક્તિ અથવા બળ પ્રાપ્ત થાય છે. એટલે જ્યારે જ્યારે ખાસ કરીને ધ્યાનમાં, આમ તો એ અભિપ્સા સદાયની હોવી જોઈએ આપણી અંદર, કે માતાજીને અભિપ્સા અથવા તો પછી એમાંથી આવતી પ્રાર્થના શાંતિ માટેની અને શક્તિ અથવા બળ માટેની. સોલિડ એવો શબ્દ આપ, નક્કર. હવે ધારો કે આ અભિપ્સા રાખી અને આ બંને વસ્તુ આપણને મળી તો શું થાય એ બતાવે છે. ધેટ કેન એક્ટ, સ્ટ્રેન્થ એન્ડ ફોર્સ ધેટ કેન એક્ટ થ્રુ દિસ ઇનર સાયલન્સ. ભાગવતી શક્તિ કે ભાગવતી બળ, પેલી જે આંતરિક શાંતિ છે, એ શાંતિ દ્વારા બાહ્ય કર્મ કરે, ખાસ કરીને પ્રાણમાં અથવા પ્રાણનું, મેકિંગ ધ વાઇટલ ઇટ્સ ઇન્સ્ટ્રુમેન્ટ. આવું થાય ત્યારે સાધકની અંદર રહેલો પ્રાણ એ પેલી શાંતિનું સાધન બને, અથવા તો શાંતિ દ્વારા કાર્ય કરતી ભાગવતી શક્તિ કે ભાગવતી બળ એનું સાધન બની અને વાઇટલ કામ કરવા માંડે. હવે પ્રાણની અંદર જ્યારે ભાગવતી શક્તિ શાંતિના દ્વારા કામ કરવા માંડે, ત્યારે સ્વાભાવિક રીતે જ પ્રાણની નબળાઈ એ ક્યાં તો ખતમ થઈ જાય, ક્યાં તો રૂપાંતરિત થઈ જાય, અથવા કમસે કમ એટલા સમય માટે એ તદ્દન મરેલા જેવી સુષુપ્ત થઈ જાય. એટલે પ્રાણ ભાગવતી શક્તિનું લગભગ વિશુદ્ધ સાધન બની અને જે કંઈ કરવાનું છે કરે, અને પરિણામે પ્રાણની પેલી કોઈ નબળાઈ જે આગળ હમણાં જોઈ એમાંનું કશું જ એ જે કંઈ કાર્ય કરે એની અંદર દખલ રૂપે અથવા બાધા રૂપે અથવા અપૂર્ણતા રૂપે પ્રકટ થાય નહીં. મેકિંગ ધ વાઇટલ ઇટ્સ ઇન્સ્ટ્રુમેન્ટ બટ નોટ અલાવિંગ ઇટ ટુ કન્ડિશન ધ એક્શન બાય ઇટ્સ ડિફેક્ટ. જો કન્ડિશન અહીંયા ક્રિયાપદ તરીકે વપરાયેલ છે, અને એનો ઓક્સફર્ડ અર્થ આપે છે ટુ હેવ એન ઇમ્પોર્ટન્ટ ઇફેક્ટ ઓન. પોશાક ઉપર મહત્વની અસર પાડી શકવી અથવા પાડવી. એટલે આગળ જ્યારે જ્યારે પ્રાણ કાર્યરત થતો ત્યારે એની પેલી બધી નબળાઈઓ, અસ્થિરતા અને અજંપો અને ઉતાવળ વગેરે એ પેલાની અંદર અભિવ્યક્ત થતી એના કાર્યમાં. હવે એ કાર્યમાં પ્રાણનો પ્રભાવ એવો પડશે કે જેને કારણે પેલી અપૂર્ણતાઓનો પ્રભાવ એ કાર્યમાં દેખાશે નહીં. જુઓ, ટુ કન્ડિશન ધ એક્શન, નોટ અલાવિંગ ઇટ ટુ કન્ડિશન ધ એક્શન બાય ઇટ્સ ડિફેક્ટ. એની અપૂર્ણતાઓનો પ્રભાવ એ કાર્યની અંદર પડશે નહીં. અને આવું જ્યારે વારંવાર થવા માંડે, શાંતિ અને ભાગવતી શક્તિ પ્રાણ દ્વારા કાર્ય કરવા માંડે, ત્યારે એ કાર્ય તો ઉત્તમ થાય છે, પણ ધીમે ધીમે કરતા પ્રાણની પેલી જે અપૂર્ણતા છે, પેલી જે નબળાઈ છે, એ પણ ભાગવતી શક્તિ ખતમ કરી નાખે છે. એટલે પ્રાણનું શુદ્ધિકરણ એ રીતે થાય છે. અને પછી જ્યારે જ્યારે પ્રાણ કાર્ય કરશે, એને શાંતિનું આવાહન કરવાની જરૂર નહીં પડે, એને શક્તિનું આવાહન કરવાની નહીં જરૂર પડે. એક સહજ રીતે જ શાંત અને શક્તિપૂર્ણ કાર્ય, ભાગવતી શક્તિથી સંપૂર્ણ એવું કાર્ય એ કરશે, નબળાઈઓ રહેશે નહીં. આ અર્થ છે. એટલે ક્યારે પણ આપણી અંદર કોઈ પણ પ્રકારની અપૂર્ણતા દેખાય, માઇન્ડમાં હોય કે વાઇટલમાં હોય કે ફિઝિકલમાં હોય, ત્યારે ક્યારે પણ પેલા વિરોધી શક્તિઓના સૂચનને તાબે ન જ થવું કે તારામાં તાકાત નથી ભાઈ યોગ કરવાની, રહેવા દે નકામો, ઢાપણ માર્યા વિના શાંતિથી જે રીતે જીવે છે એ રીતે જીવે જા. આ પ્રકારનું ક્યારે સૂચન આવે જ છે, દરેકને આવે છે, ખાસ કરીને નિષ્ફળતા મળે ત્યારે, અથવા તો મોટી અપૂર્ણતા પોતાની દેખાય ત્યારે. અને એનું રિજેક્શન, એનાથી અળગા થઈ જવાનું, અને જોઈએ તો માને પ્રાર્થના કરવાની કે આ આ આ સૂચન તું લઈ જ લે, નથી જોઈતું મારે. કારણ કે ગમે એટલી અપૂર્ણતા હશે, પણ એ બધી ક્યારેક જતી જ રહેવાની છે, અને હું તારી પાસે પહોંચવાનો જ છું. કેમ કે આ બધી અપૂર્ણ કરતા અનંત ગણી બળવાન એવી તારો મેં આશરે લીધો છે, અને તે મારો હાથ ચાલ્યો છે. બીજી એક જગ્યાએ કહેવામાં આવ્યું છે ને કે આપણે એમનો હાથ જાલીએ તો કદાચ છૂટી જાય, પણ પરમાત્માએ કે માએ આપણો હાથ જાલ્યો હોય પછી એ ક્યારેય છૂટતો નથી. ઇટ્સ અ ક્વેશ્ચન ઓફ ટાઈમ ઓનલી. જેટલો સાથ સહકાર માના કાર્યને અથવા તો માતૃશક્તિને આપીએ એટલું કામ જલ્દી થાય, નહીં તો ડિલે થાય, વિલંબ થાય, પણ થઈને રહેવાનું. અને આ સૌથી મોટી પોઝિટિવિટી છે. કોઈ માણસ જો આધ્યાત્મિક હોય, યોગ કરતો હોય, તો ક્યારેય પણ નેગેટિવ ના હોઈ શકે, નકારાત્મક હોઈ જ ન શકે. કેમ કે અધ્યાત્મ કરવામાં જવું અથવા યોગ કરવો એનો અર્થ જ એમ કે પરમાત્માને શરણે જવું અને એના એના સહારે જીવવું, એના હાથમાં પોતાની જાત મૂકીને જીવવું. તો આવડી મોટી સર્વશક્તિમતી એવી માતાના હાથમાં આપણે જ્યારે આપણી જાતને મૂકીએ, પછી જો નેગેટિવિટી રાખીએ તો એ બહુ મોટું કોન્ટ્રાડિક્શન છે આધ્યાત્મિક જીવનને. અને નકારાત્મકતા એ બે એકબીજાથી બહુ જ કોન્ટ્રાડિક્ટરી છે. સાર પછીનું પત્ર લઈએ. મેં તમને કહું એમ વારંવાર શાંતિ ઉપર લોર્ડ ભાર મૂકી રહ્યા છે. ઇટ પીસ હેઝ ટુ બી બ્રોટ ડાઉન ટુ ધ હાર્ટ એન્ડ નેવલ ફર્સ્ટ. દેટ ગીવ્સ ઇટ અ સર્ટન કાઇન્ડ ઓફ ઇનર સ્ટેબિલિટી દો નોટ એબ્સોલ્યુટ. હવે પછીનું પણ અત્યારે નથી વાંચતા, પણ આ પત્રમાં સીધી અને આડકતરી રીતે જે જુદા જુદા ચક્રો સ્પાઇનલ કોર્ડમાં હોય છે, કરોડરજ્જુમાં, એના તરફ અંગુલી નિર્દેશ કરવામાં આવ્યો છે. આટલા બધા વખતથી આપણે પત્રો વાંચીએ છીએ, આ પહેલો પત્ર એવો છે કે જેમાં ચક્રોની વાત સીધી કે આડકતરી રીતે લોડ કરી રહ્યા છે. એટલે આખી વાતને બરાબર આપણે સમજી લઈએ. એક ભવિષ્યમાં પણ ક્યારે તમે એમને વાંચતા હોય કે અહીંયા વંચાતું હોય અને આ ચક્રો વગેરેનો ઉલ્લેખ આવે તો કોઈ કન્ફ્યુઝન ના થવું જોઈએ. તો તમે બધાએ કુંડલીની યોગ એવો શબ્દ સાંભળ્યો છે, અને આ શબ્દ જે છે એ મૂળે તંત્રોનો શબ્દ છે. તંત્ર ગ્રંથો જે છે હિન્દુ ધર્મના, એમાં જે સાધના બતાવવામાં આવી છે એના સંદર્ભમાં કુંડલીની યોગ શબ્દ વાપરવામાં આવે છે. તો તંત્રોનો મૂળ વિચાર એકદમ નટશેલમાં, એકદમ ટૂંકમાં તમને કહી દઉં. જો પહેલી વાત એ કે તાંત્રિક અથવા એવો જે શબ્દ એ હંમેશા આપણે એક એને ખરાબ અર્થમાં જ સમજીએ છીએ, પણ એવું નથી. તંત્રમાં પણ ફાંટાઓ છે, એમાં જે વામ માર્ગની સાધના છે એ જ માત્ર ઓબ્જેક્શનેબલ કહી શકાય એવી છે. બાકી ઘણું બધું પોઝિટિવ છે તંત્રોની અંદર. તો તંત્રોનો જે મૂળ વિચાર તંત્ર સાધનામાં અથવા ઘણી બધી સાધનાઓમાંની એક સાધનામાં આ છે કે કરોડરજ્જુના નીચેના છેડા આગળ એક દિવ્ય શક્તિ એ સુષુપ્ત અવસ્થામાં પડેલી હોય છે. એ લોકોએ સર્પનું પ્રતીક લીધું છે આ શક્તિને વર્ણવવા માટે, કે સાપ અથવા નાગ એ ક્યાંક ગૂંચવું વાળીને બેઠો હોય, અક્રિય તદ્દન, એની ફણા પણ પોળી કરેલી ન હોય, માથું ઢાળી અને કૂચું વાળીને પડ્યો રહ્યો હોય, એવી આ શક્તિ કરોડરજ્જુના નીચેના છેડા આગળ પડેલી હોય છે. હવે તંત્રો એમ કહે છે કે આ શક્તિને જો આધ્યાત્મિક જીવન જીવવું હોય અને પરમાત્માની પ્રાપ્તિ અથવા બ્રહ્મની અનુભૂતિ કરવી હોય તો આ જે સુષુપ્ત શક્તિ છે, દિવ્ય શક્તિ આપણી અંદર જ, એને પ્રયત્નપૂર્વક ઈચ્છા શક્તિનો ઉપયોગ કરીને જાગૃત કરવાની છે. અને વિવેકાનંદે એમના એક લેક્ચરમાં આ શક્તિને કેવી રીતે જાગૃત કરવી એની એક રીત બતાવી છે. તંત્રોમાં કદાચ વધારે રીતો પણ હશે, મને ખબર નથી, તંત્રોનો મારો અભ્યાસ નથી. સ્વામીજી ત્યાં એવું કહે છે કે આંખ બંધ કરી બેસો અને આ કરોડરજ્જુનો છેડો જ્યાં આવે એ જગ્યાએ તમારી ચેતનાને એકાગ્ર કરો અને ત્યાં કલ્પના કરો આ ગૂંચળું વાળેલા સાપની અથવા તો કુંડલીની શક્તિની. અને પછી જોરથી જાણે કે તમે ત્યાં પ્રહાર કરતા હો એ રીતે તીવ્ર કલ્પના, તીવ્ર એકાગ્ર કલ્પના કરો. જો કલ્પનાની શક્તિ અનંત હોય છે, માતાજીને શ્રી અરવિંદ આ કહેલું છે, શ્રી અરવિંદ કહ્યું કે ઇમેજિનેશન હેઝ ઇન્ફિનિટ પાવર્સ. એટલે જો સાતત્યપૂર્વક, તીવ્રતાપૂર્વક, એકાગ્રતાપૂર્વક આ રીતે કલ્પના કરવામાં આવે ને એકાગ્રતા કરવામાં આવે તો અમુક સમયે એ ગૂંચળું વાળેલો સાપ એની નિદ્રામાંથી જાગે છે, સક્રિય બને છે, ગૂંચળું એમાંથી છૂટું કરે છે અને ધીમે 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 એ કરોડરજ્જુમાં ઉપર ચડવાની શરૂઆત કરે છે. હવે આ નીચેનો છેડો ત્યાંથી શરૂ કરી અને છેક મસ્તકમાં વચ્ચે એ ઉપરનો છેડો ત્યાં સુધીમાં જુદા જુદા સાત કેન્દ્રો આવેલા છે, જેને તંત્રો ચક્રો એમ કહે છે. સાત ચક્રો અથવા બીજો એક શબ્દ વાપરે છે તંત્રો, સાત પદ્મો, પદ્મ એટલે કમળ. એટલે જે કેન્દ્ર હોય છે એ કંઈક આવી રીતે બંધ હોય છે, આ સાત કેન્દ્રો એ આવી રીતે બંધ હોય છે અને આ કુંડલીની શક્તિ અથવા તો આ સર્પાકાર વાળી શક્તિ એ જેમ જેમ ઉપર ચડતી જાય તેમ તેમ એક એક ચક્ર એનું ભેદન થતું જાય છે અથવા તો એક એક પદ્મ કમળ એ બંધ જે હોય એ જાણે કે ખીલતું જાય છે અને જ્યારે જ્યારે આ ચક્રનું ભેદન થાય અથવા તો આ કમળ પદ્મ ખીલે ત્યારે એની અંદર રહેલી સુષુપ્ત શક્તિઓ, જુદા જુદા ચક્રોની જુદી જુદી શક્તિઓ છે, એ શક્તિઓ રિલીઝ થાય, મુક્ત થાય અને એ કાર્યરત થાય આપણી અંદર અને આપણા બહારના કામોમાં અને જાત ભાતની શક્તિઓનો વિકાસ થાય જુદા જુદા ચક્રોના ભેદનને કારણે. અને છેક છેલ્લે આ જ્યારે છેક ઉપર પહોંચે આ શક્તિ અને એ છેલ્લું સહસ્રાર ચક્ર, આપણે નામો પછી હું આપું છું બધા, એ ભેદીને જ્યારે ઉપર જાય ત્યારે એ બ્રહ્મનો સાક્ષાત્કાર કરે છે. કેમ કે બીજે છેડે મસ્તકની ઉપર આત્મતત્વ અથવા બ્રહ્મતત્વ રહેલું છે એમ શ્રી અરવિંદ અને માતાજીએ વારંવાર કહ્યું છે. તો આ તંત્રોનો મુખ્ય વિચાર, કુંડલીની યોગ છે એનો મુખ્ય વિચાર આટલો છે. હવે શ્રી અરવિંદે પૂર્ણ યોગમાં શું કહ્યું છે આને વિશે આપણે માટે મહત્વનું એ છે. તો આ આખો વિચાર પૂર્ણ યોગમાં સ્વીકારાયો છે પણ શ્રી અરવિંદે પોતાની રીતે એનો સ્વીકાર કર્યો છે. હવે આ બાબતે શ્રી અરવિંદ શું કહે છે એ આપણે જાણવાનો પ્રયત્ન કરીએ. શ્રી અરવિંદ એમ કહે છે કે આપણી અંદર જે આત્મા રહેલો છે એ આપણી જે બહારની પર્સનાલિટી છે એકદમ સીમિત, એકદમ મર્યાદિત, અનેક નબળાઈઓ અને અપૂર્ણતાઓ વાળી, જેના દ્વારા આપણે બહારના જગત સાથે વ્યવહાર કરીએ છીએ. તો પેલો આપણી અંદર રહેલો આત્મા આ ચક્રો દ્વારા આપણી બહારની પર્સનાલિટી ની સાથે સંપર્ક કરે છે. આત્માનો બાહ્ય વ્યક્તિત્વ સાથેનો સંપર્ક આ ચક્રો દ્વારા થાય છે. જ્યારે યોગ ન કરતો હોય ત્યારે અભાનપણે આ થતું હોય છે, અનકોન્શિયસલી. અને વ્યક્તિ યોગ કરતી હોય અને યોગમાં ઠીક ઠીક આગળ વધી હોય અને આ ચક્ર વગેરેથી ની સભાન તેનામાં આવી હોય તો એ સભાનપણે બાહ્ય વ્યક્તિત્વ સાથેનો સંપર્ક થાય છે. આ એક વાત જે પહેલી કરી એમણે. એ બીજી એક વાત જે અતિશય મહત્વની એમણે કરી આ સંદર્ભમાં એ કે આ જે બધી વાત છે, સ્પાઇનલ કોર્ડની વાત, કરોડરજ્જુની વાત, ને કરોડરજ્જુના નીચેના છેડે આ કુંડલીની શક્તિ બેઠી છે અને ઉપર ચડે, આ બધું સ્થૂળ શરીરમાં થતું નથી પણ સૂક્ષ્મ શરીરમાં થાય છે. એટલે મેડિકલ સાયન્સ એ મૃતદેહનું ગમે એટલું પૃથક્કરણ કરે તો આમાંનું કંઈ એને એમાં મળતું નથી. એનું કારણ એ કે આ બધી ઘટના એ સ્થૂળ દેહમાં નહીં પણ સૂક્ષ્મ શરીરમાં, સૂક્ષ્મ દેહમાં બને છે. આ બીજી વાત છે એમને કરી, બહુ જ સ્પષ્ટતાથી કેટલીક વાતો કરી છે એમણે. ત્રીજી એક વાત એના લોકેશનની બાબતમાં કે આ સૂક્ષ્મ શરીર ક્યાં છે અને આ બધી પ્રક્રિયાઓ ક્યાં થાય છે. તેમણે એમ કહ્યું કે શરીરના મધ્યભાગમાં થાય છે અને મધ્યભાગ હોરિઝોન્ટલી નહીં પણ વર્ટિકલી, એટલે આગળ છાતી કે નાભી વગેરેનો ભાગ શરીરમાં, પાછળ આ કરોડરજ્જુ અને બરડો કમર વગેરેનો ભાગ, એ બેની વચ્ચે જે જગ્યા છે ત્યાં આ સૂક્ષ્મ શરીરની કરોડરજ્જુ અને સૂક્ષ્મ શરીર આખું અને એના કેન્દ્રો એ બધું ત્યાં આવેલું છે. પણ તંત્રોમાં કરોડરજ્જુમાં આમ થાય છે તેમ થાય છે એવું જે કહેવામાં આવ્યું છે એનું કારણ એ છે, શ્રી એમ કહે છે કે જ્યારે કુંડલિનીનું ઉત્થાન થાય અને આ ચક્રભેદન એક પછી એક થાય એનો જે અનુભવ છે ને એ અનુભવ આપણને સ્પાઇનલ કોર્ડમાં થતો હોય એવી પ્રતીતિ થાય છે. એમ લાગે છે કે આ આપણી કરોડરજ્જુમાં થઈ રહ્યું છે, એટલે માટે આ સ્થૂળ કરોડરજ્જુનો ઉલ્લેખ તંત્રોની અંદર છે. પણ આખી પ્રક્રિયા જે બને છે, આખી ઘટના જે બને છે એ સૂક્ષ્મમાં બને છે. હવે બીજી એક વાત છે એમ કરે છે કે પૂર્ણ યોગમાં સભાનપણે કુંડલિનીને ઈચ્છાશક્તિનો ઉપયોગ કરીને જાગૃત કરવામાં આવતી હોતી નથી અને એટલે માટે, એટલે એ કન્સેપ્ચ્યુઅલ જ સ્વીકારવામાં નથી આવતું, માટે એની કોઈ પદ્ધતિ પણ બતાવી નથી. કારણ કે એ રીતે એને ઈચ્છાશક્તિનો ઉપયોગ કરીને જાગૃત કરવાની જ નથી. પૂર્ણ યોગમાં. પૂર્ણ યોગની પદ્ધતિ આપણે જાણીએ છીએ કે મસ્તકની ઉપર જે દિવ્યતા છે, જે નિર્ગુણ આત્મા અથવા નિર્ગુણ નિરાકાર એવું આત્મતત્વ કે બ્રહ્મતત્વ છે, અથવા તો જો બંને રીતે શ્રી અરવિંદે વર્ણન કર્યું છે, બ્રહ્મ અને શક્તિ તરીકે પણ કેટલીક વાર કે માતૃશક્તિ એ ત્યાં છે અને એની શક્તિ, એની શાંતિ, એનો આનંદ, એનો પ્રેમ, એની પવિત્રતા, જાત ભાત ઘણું બધું. તો એ ઉર્ધ્વમાંથી આપણે અભિસા કરીને નીચે એને એનું આવાહન કરવાનું છે. એમાં તમે અવતરિત થાઓ મારી અંદર, તમારી સર્વ શક્તિ સાથે, તમારી સર્વ શાંતિ સાથે, તમારા સર્વ આનંદ સાથે, તમારા સર્વ પ્રેમ સાથે, તમારા સર્વ જ્ઞાન સાથે. તો પૂર્ણ યોગમાં આ શક્તિ વગેરેનું અવતરણ, એના ઉપર આખો ઝોક, આખો ભાર આપવામાં આવ્યો છે આપણે જાણીએ છીએ. શ્રી અરવિંદ એમ કહે છે કે આ જે શક્તિનું પ્રેશર આવે એને કારણે આપણા કોઈ અલગ પ્રયત્ન વિના સૂક્ષ્મ કરોડરજ્જુના છેડે રહેલી આ દિવ્ય શક્તિ આપોઆપ જાગૃત થાય છે અને ઉપર તરફ આરોહણ શરૂ કરે છે. પણ શ્રી અરવિંદ કહે છે કે અવતરણ અને આરોહણ બંને પ્રક્રિયા સાયમલ્ટેનિયસલી થાય છે. ઉર્ધ્વમાંથી આપણે માને બોલાવી એની શક્તિને, તો એ જ્યારે અવતરિત થાય છે ત્યારે શ્રી અરવિંદ એમ કહે છે કે ઉપરથી ભેદન શરૂ થાય છે અને એ ભેદન નીચેની તરફ આવતું જાય છે, અને આરોહણ થાય ત્યારે નીચેના ચક્રનું ભેદન પહેલા ઉપર. હવે મને અહીંયા જે એક પ્રશ્ન થાય છે તે આ થાય છે, તમારા બધાની સમક્ષ હું મૂકું છું અને તમને કંઈ સૂચતું હોય તો મને કહેજો, પણ મને અહીંયા એક વસ્તુ સમજાતી નથી. એમણે એમ કહ્યું કે ઉપરથી નીચે ભેદનની પ્રક્રિયા થાય છે. હવે સૌથી ઉપર બ્રહ્મરંધ્ર છે અને એ બ્રહ્મરંધ્રનું ભેદન પેલા યોગમાં તંત્રોમાં છેલ્લે થાય છે અને એને કારણે બ્રહ્મનો સાક્ષાત્કાર થાય છે. હવે જો શરૂઆતમાં જ સૌથી ઉપરના ચક્રનું ભેદન થતું હોય તો સાધકને આરંભમાં જ બ્રહ્મ સાક્ષાત્કાર થઈ જવો જોઈએ પૂર્ણ યોગમાં. પણ એવું થતું નથી. તો આ વસ્તુ એ મેં ઘણો વિચાર કર્યો પણ મને સમજણમાં આવી નથી. અત્યારે કોઈને કંઈ સૂચતું હોય ને કંઈ કહેવું હોય તો તમે કહી શકો, આપણે ચર્ચા કરી શકીએ. આ એક સહ અધ્યયન છે ભાઈ, એટલે કંઈ. હા, ના, ટ્રેડિશનલ યોગમાં તો બરાબર છે પણ પૂર્ણ યોગમાં ઉપરથી નીચેની વાત છે અને ઉપરથી નીચે શક્તિ અવતરિત થાય ત્યારે પહેલું બ્રહ્મરંધ્રનું ભેદન થાય અને એ થાય તો બ્રહ્મનો સાક્ષાત્કાર થાય. ના, આમાં શું છે, આ લોકોએ શું કહ્યું કે એક પછી એક નીચેથી ધારો કે શરૂ કર્યું તો એક પછી એક ચક્ર ભેદન થતું જાય, એમ જુદી જુદી શક્તિઓ એ પ્રકટ થતી જાય, બરાબર. હા, આપણે જ્યારે બ્રહ્મરંધ્રનું ભેદન થાય છે ત્યારે બ્રહ્મ સાક્ષાત્કાર થાય છે. આ ટ્રેડિશનલ યોગ કહે છે, બરાબર. હવે બ્રહ્મ જો પહેલું જ બ્રહ્મરંધ્રનું ભેદન થઈ જતું, ભલે શક્તિઓનો આવિર્ભાવ ના થયો, માનો કે નીચેના ચક્રો નથી ભેદાયા તો શક્તિનો આવિર્ભાવ જુદી જુદી પ્રકારની ન થયો, પણ જો બ્રહ્મરંધ્રનું ભેદન થવાથી બ્રહ્મ સાક્ષાત્કાર થતો હોય તો શરૂઆતમાં જ બ્રહ્મ સાક્ષાત્કાર થઈ જવો જોઈએ પૂર્ણ યોગમાં. મને જે હા આપણે ઇન્વોક કરવાનું બરાબર છે, હવે અત્યારે મારી પાસે પુસ્તક નથી, પણ હું નેક્સ્ટ ટાઈમ આવીશ ત્યારે લઈ આવીશ. એમાં એમના શબ્દો હું બતાવીશ, એમના પોતાના, આ જે હું કહી રહ્યો છું એ એમના શબ્દોને આધારે કહી રહ્યો છું. એટલે પેલું એમપી પંડિત અને પેલું બંને પુસ્તકો જે પૂર્ણયોગની ટર્મ્સને એક્સપ્લેન કરતા બે પુસ્તકો છે, પૂર્ણયોગમાં વપરાયેલી ટર્મ્સને એક્સપ્લેન, એમાં ચક્ર શબ્દ ને સમજાવવા માટે શ્રી અરવિંદે જે લખ્યું છે એ હું નેક્સ્ટ ટાઈમ તમને બતાવીશ. જો ભેદનની વાત છે અંદર, એનીવે અત્યારે નહીં તો નેક્સ્ટ ટાઈમ ગમે ત્યારે આપણે આની ચર્ચા ખુલ્લી રાખી શકીએ છીએ. પછીથી કોઈને કંઈક સ્ટ્રાઇક થાય, તમે કંઈ વાંચો આ સંદર્ભમાં અને કંઈક સ્ટ્રાઇક થાય તો ઓપન ટુ ડિસ્કશન, બરાબર. હવે મને લાગે છે કે આ જે ચક્રો, દરેક ચક્ર એનું નામ અને શું કાર્ય, ક્યાં એનું લોકેશન અને શું થાય, એનું ભેદન થાય ત્યારે, એ બધી વાત શ્રી અરવિંદે સમજાવી છે. પણ શરૂ કરીશું ને આપણે બંધ કરી દેવું પડશે અત્યારે, લગભગ 7:05 થઈ છે. એટલે આખી વાત એ આપણે નેક્સ્ટ ટાઈમ લઈએ તો કદાચ એક કન્સિસ્ટન્સી, આખા કલાક દરમિયાન બધું એક સાથે આપણે સમજવાનો પ્રયત્ન કરી શકીએ. એટલે અહીંયા અટકી જઈએ આજે.